ગઢડા મધ્યનું સોલમું વત નામરોદ સંવત 1878ના ભાદરવા સુધી 10મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ મંદિરની પાસે પાટ ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એક તો અર્જુનની પેઠે જે સ્વરૂપ નિષ્ઠા અને બીજી યુધિષ્ઠિર રાજાની પેઠે જે ધર્મ નિષ્ઠા, એ બે નિષ્ઠા છે, તેમાંથી જે સ્વરૂપ નિષ્ઠાનું બળ રાખે તેને ધર્મનિષ્ઠા મોડી પડી જાય છે અને જે ધર્મનિષ્ઠાનું બળ રાખે તેને સ્વરૂપ નિષ્ઠા મોડી પડી જાય છે. માટે એવો સો ઉપાય છે જેણે કરીને એ બેમાંથી એકેય નિષ્ઠા મોરી ન પડે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૃથ્વીનો અને ધર્મનો શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંદને વિશે સંવાદ છે, એમાં એમ કહ્યું છે જે સત્ય શૌચ આદિ જે કલ્યાણકારી એવા 39 ગુણ તેણે યુક્ત ભગવાનનું સ્વરૂપ છે. માટે સર્વે ધર્મ ભગવાનની મૂર્તિને આધારે રહે છે તે સારું. ભગવાનને ધર્મ ધુરંધર કયા છે અને વળી શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંદને વિશે સૌનક આદિક ઋષિએ સુતપુરાણીને પૂછ્યું છે, જે ધર્મના ભક્તરૂપ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન અંતર્ધ્યાન થયા પછી ધર્મ કેને શરણે રહ્યો. માટે ધર્મ તે ભગવાનની મૂર્તિને જ આશરે રહે છે તે સારું. જે ભગવાનની મૂર્તિને વિશે નિષ્ઠા રાખે તેને ભગવાનનું સ્વરૂપ હૃદયમાં રહે એટલે તેના હૃદયમાં ધર્મ પણ રહે. માટે જે સ્વરૂપ નિષ્ઠા રાખે તેને ધર્મ નિષ્ઠા સહેજ જ રહે અને એટલી ધર્મ નિષ્ઠા રાખે તો સ્વરૂપ નિષ્ઠા મોરી પડી જાય છે. તે કારણપણા માટે બુદ્ધિવાન હોય તેને સ્વરૂપ નિષ્ઠા જ દઢ કરીને રાખવી તો તે ભેરી ધર્મનિષ્ઠા પણ દઢપણે રહેશે. પછી મુક્તાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે, પંચ વિષય જીતાય તે વૈરાગ્ય કરીને જીતાય છે કે કોઈ બીજો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગ્ય હોય અથવા ન હોય પણ જો પરમેશ્વરે કહ્યા એવા જે નિયમ તેને વિશે ખબરદાર રહે તો પંચ વિષય જીતાય છે અને જો શબ્દ થકી વૈરાગ્ય કરીને વૃત્તિ પાછી વારે તો ઘણો પ્રયાસ કરે તો પણ શબ્દ સંભળાય ખરો અને કાનને બીડી લે તો સહેજે શબ્દ સંભળાય નહીં, તેમજ અયોગ્ય પદાર્થને ત્વચાએ કરીને અડે નહીં તો સહેજે સ્પર્શ જીતાય, તેમજ અયોગ્ય વસ્તુ હોય તેને નેત્ર કરીને જુએ નહીં તો સહેજે રૂપ જીતાય, તેમજ જે જે સ્વાદુ ભોજન હોય તેને મેરાવી પાણી નાખીને જમે તથા યુક્ત આહાર કરે એટલે સહેજે રસના જીતાય, તેમજ અયોગ્ય ગંધ હોય ત્યાં નાકને બીડી લે તો સહેજે ગંધ જીતાય. એવી રીતે નિયમે કરીને પંચ વિષય જીતાય છે અને જો નિયમમાં ન રહે તો ગમે તેવો વૈરાગ્યવાન હોય તથા જ્ઞાની હોય પણ તેનો ઠા રહે નહીં. માટે વિષય જીત્યાનું કારણ તો પરમેશ્વરના બાંધેલા જે નિયમ તે જ છે, તેમાં પણ મંદ વૈરાગ્યવાળાને તો નિયમમાં રહેવું એ જ ઉગાર્યાનો ઉપાય છે. જેમ માંદો હોય તે કરી પારીને ઔષધ ખાય તો જ નિરોગી થાય. પછી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું છે, માંદાને તો કરીનો નિયમ હોય છે આટલા દિવસ જ કરી નાખવી, તેમ કલ્યાણના સાધનનો પણ કોઈ નિયમ છે કે નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને શ્રદ્ધા મંદ હોય તેને ગણેક જન્મે કરીને સાધનની સમાપ્તિ થાય છે. તે ભગવદ્ ગીતામાં કહ્યું છે, જે અને એક જન્મ સંધિસ્થ થતો યાતિ પરામ ગતિમ. એ શ્લોકમાં એમ કહ્યું છે, જે અનેક જન્મે કરીને સંસિદ્ધ થયો જે યોગી તે જે તે પરમપદને પામે છે એ મંદ શ્રદ્ધાવાળાનો પક્ષ છે, અને જેને બળવાન શ્રદ્ધા હોય તે તો તત્કાળ સિદ્ધ થાય છે. તે પણ ગીતામાં કહ્યું છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતે ઇન્દ્રિય, જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિ ચીર્ણાધિ ગચ્છતિ. એ શ્લોકનો એમ અર્થ છે, જે નિયમમાં છે ઇન્દ્રિયો જેના, અને શ્રદ્ધાવાન એવો જે પુરુષ તે જ્ઞાનને પામે છે, અને જ્ઞાનને પામીને તત્કાળ પરમપદને પામે છે. માટે જે અતિશય શ્રદ્ધાવાન હોય તેને વહેલી સાધનની સમાપ્તિ થાય છે, અને જેને મંદ શ્રદ્ધા હોય તેને તો અનેક જન્મે કરીને સાધનની સમાપ્તિ થાય છે. જેમ કોઈ પુરુષ કાશીએ જતો હોય અને તે આખા દિવસમાં બે ડગલા ચાલતો હોય તેને તો કાશીએ જતા બહુ દિવસ લાગે, અને જે 20-20 ગાઉ ચાલવા માંડે તે તો અહીંથી કાશીએ થોડાક દિવસમાં પહોંચે. તેમ જેને શ્રદ્ધા બળવાન છે તે તો હમણાં તરત સત્સંગી થયો હોય તો પણ અતિશય સરસ થઈ જાય છે, અને જેને શ્રદ્ધા મંદ હોય તે તો ઘણા કાર થયા સત્સંગી થયો હોય તોય પણ લોચો પોચો રહે છે. પછી શ્રી ગુરુચરણાનંદ સ્વામીએ પૂછ્યું છે, જ્યારે મંદ શ્રદ્ધાવાળાનું અનેક જન્મે કલ્યાણ થાય ત્યારે ત્યાં સુધી તે ક્યાં રહેતો હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સુંદર દેવલોક હોય ત્યાં જઈને તે રહે છે, અને જ્યારે એ ભગવાનનું ધ્યાન કરતો ત્યારે એ ભક્ત ભગવાન સામું જોતો ત્યારે ભગવાન પણ તે ભક્ત સામું જોતા, પછી ભગવાનનું ધ્યાન કરતા થતાં જે જે વિષયનું એણે ચિંતન કર્યું હતું અને જે જે વિષયમાં એ ભક્તને હેત હતું તે ભગવાન સર્વે નજરે જોઈને અને એ દેહ મૂકે ત્યારે એને જેવા ભોગ વાલા છે તેવા ભોગ જે લોકમાં છે તે લોકમાં એ ભક્તને પહોંચાડે છે, અને કાનને એમ આજ્ઞા કરે છે જે એ ભક્તના ભોગને તું ખંડન કરીશ, માટે નિરંતર દેવલોકમાં રહ્યો થકો ભોગને ભોગવે છે, પછી મૃત્યુલોકમાં આવીને અનેક જન્મે કરીને મોક્ષ પામે છે. પછી અખંડાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે, તીવ્ર શ્રદ્ધાવાન પુરુષના શા લક્ષણ છે? પછી શ્રી મહારાજ બોલ્યા છે, જેને તીવ્ર શ્રદ્ધા હોય તેને જ્યારે ભગવાનને દર્શને આવવું હોય અથવા ભગવત કથા વાર્તા સાંભળવી હોય તથા ભગવાનની માનસી પૂજા કરવી હોય ઇત્યાદિ જે જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારું સ્નાનાધિક જે પોતાની દેહક્રિયા તેને અતિશય ઉતાવળો થઈને કરે અને કાગળ લખીને અમે કોઈક વર્તમાનમાં ફેરવ્યું હોય તો તેને કરવાને અર્થે પણ આકરો થઈ જાય, અને મોટો માણસ હોય તો પણ ભગવાનના દર્શન સારું બાળકની પેઠે અકરાઈ કરવા માંડે એવા જેના લક્ષણ હોય તેને તીવ્ર શ્રદ્ધાવાન જાણવો, અને જે એવી શ્રદ્ધાવાળો હોય તે સર્વે ઇન્દ્રિયોને પણ તત્કાર વશ કરે છે, અને જેને ભગવાનના માર્ગમાં મંદ શ્રદ્ધા હોય તેની ઇન્દ્રિયો વિષય સન્મુખ અતિ તીક્ષ્ણપણે યુક્ત હોય તે ગમે તેટલો સંતાડવા જાય પણ સૌને જણાઈ જાય જે આની ઇન્દ્રિયો વિષય સન્મુખ તીક્ષ્ણ વેગ છે, અને ઇન્દ્રિયોનું રૂપ તો વાયુના વેગ જેવું છે, જેમ વાયુ દેખાય નહીં પણ વૃક્ષને હલાવે તેને કરીને જણાય છે. જે વાયુ વાય છે તેમ ઇન્દ્રિયોની વૃત્તિઓ દેખાતી નથી પણ વિષય સન્મુખ દોડે તે સૌને જણાય છે, અને જો કપટે કરીને તે ઢાંકવા જાય તો કપટી જાણીને તેનો સૌને અતિશય અવગુણ આવે છે. માટે જેની ઇન્દ્રિયોમાં વિષય ભોગવાની તીક્ષ્ણતા હોય તે કોઈ પ્રકારે છાની રહે નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, વિષય સન્મુખ ઇન્દ્રિયોની જે તીક્ષ્ણતા તેને ટાળ્યાનો સો ઉપાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ઇન્દ્રિયોની તીક્ષ્ણતાને ટાળ્યાનો એ જ ઉપાય છે જે પરમેશ્વરે ત્યાગીના અને ગૃહસ્થના જે નિયમ બાંધ્યા છે તેમાં સર્વે ઇન્દ્રિયોને મળીને રાખે તો સહેજે જ ઇન્દ્રિયની તીક્ષ્ણતા મટી જાય અને ક્ષોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ધ્રાણ એ પાંચેય ઇન્દ્રિયોને જ્યારે કુમાર્ગમાં ન જવા દે ત્યારે ઇન્દ્રિયોના આહાર શુદ્ધ થાય છે અને તે કેળે અંતઃકરણ પણ શુદ્ધ થાય છે. માટે વૈરાગ્યનું બર હોય અથવા ન હોય તો પણ જો ઇન્દ્રિયોને વશ કરીને પરમેશ્વરના નિયમમાં રાખે તો જેમ તીવ્ર વૈરાગ્ય કરીને વિષય જીતાય છે તે થકી પણ તે નિયમવાળાને વિશેષે વિષય જીતાય છે. માટે પરમેશ્વરના બાંધેલ જે નિયમ છે તેને અતિ દઢ કરીને રાખવા. પછી વળી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેમ મંદ શ્રદ્ધા હોય તેની શ્રદ્ધા વૃદ્ધિ કેમ પામે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો ભગવાનનું મહાત્મ્ય જણાય તો મંદ શ્રદ્ધા હોય તે પણ વૃદ્ધિને પામે. જેમ પાણી પીવાનું વાસણ મૃતિકાનું હોય તેમાં સહેજે જ પ્રીતિ થાય નહીં અને તે પાત્ર જો સુવર્ણનું હોય તો તેમાં સહેજે જ પ્રીતિ થાય તેમ ભગવાનનું તથા ભગવાનની કથા કીર્તન આદિકનું મહાત્મ્ય જણાય તો સહજ સ્વભાવે જ ભગવાનમાં તથા કથા કીર્તનમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. માટે જે પ્રકારે ભગવાનનું મહાત્મ્ય સમજાય તે ઉપાય કરવો અને જો એ ઉપાય કરે તો શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધા થાય છે અને જો મંદ શ્રદ્ધા હોય તો તે વૃદ્ધિને પામે છે. ઇતિવટનામૃત 16 અને 149 શ્રી કૃષ્ણાર્પણ નમો અસ્તુ તે.